एकत्र फाउंडेशन प्रस्तुत करे छे ज्ञान गोष्ठी विश्वना श्रेष्ठ विचारो अने विचारकोनो सार हवे आपणी भाषामां आ ऑडियो सारांश एकत्र एआई नी मददथी तैयार करवामां आव्यो छे।
नमस्कार अने ज्ञान गोष्ठीमां आपनुं स्वागत छे। आजे आपणे एक एवा विचारकनी सफरे निकळ्या छीए जेमणे आम कही शकाय के 20મી સદીના દર્શનશાસ્ત્રનો આખો નકશો જ બદલી નાખ્યો।
હા બિલકુલ।
નામ છે વિલાર્ડ વેન ઓરમેન ક્વિન, પણ એમના મિત્રો અને વિદ્યાર્થીઓ એમને પ્રેમથી વેન કહેતા। અમેરિકામાં જન્મેલા આ દાર્શનિકે તર્કશાસ્ત્ર, ભાષા અને આપણે જ્ઞાન કઈ રીતે મેળવીએ છીએ આ બધા વિશેની આપણી સમજને મતલબ કે મૂળભૂત રીતે પડકારી।
સાચી વાત છે। ક્વિન ખાલી એક અમેરિકન ફિલોસોફર નહોતા, પણ એક વૈશ્વિક બૌદ્ધિક શક્તિ હતા। એમનું કામ એટલું બધું પ્રભાવશાળી રહ્યું કે ખબર છે આજે પણ ફિલોસોફીના વર્ગોમાં એમના વિચારો પર બહુ ચર્ચાઓ થાય છે।
અચ્છા।
હા, ખાસ કરીને જે વિશ્લેષણાત્મક દર્શન છે એટલે કે એનાલિટિક ફિલોસોફી, એના પર તો ક્વિનની બહુ ઊંડી છાપ છે। એમણે તર્કશાસ્ત્રની જે ચોકસાઈ છે અને ભાષાની જે ગૂંચવણો છે એને એવી રીતે ભેળવી દીધી કે ફિલોસોફી કરવાની આખી રીત જ જાણે નવી બની ગઈ।
તો ચાલો આજે આપણે ક્વિનના વિચારોની આ રસપ્રદ દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ। આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે એમના મુખ્ય વિચારો શું હતા, કયા સંજોગોમાં આ વિચારો વિકસ્યા હશે અને આજે પણ યુ નો એ શા માટે આટલા મહત્વના છે। ક્યાંથી શરૂ કરીએ, એ સમયગાળાથી?
હા ચોક્કસ। જુઓ, ક્વિનનો મુખ્ય કાર્યકાળ એટલે 20મી સદીનો મધ્ય ભાગ, લગભગ માની લો કે 1930થી 1990 સુધી, અને આ સમયગાળો ફિલોસોફી માટે બહુ ઉથલપાથલનો હતો। એક તરફ પેલો તાર્કિક પ્રત્યક્ષવાદ હતો, લોજિકલ પોઝિટિવિઝમ,
હા વિયેના સર્કલવાળો,
બરાબર, એ બહુ પ્રભાવશાળી હતો। આ લોકો માનતા કે કોઈ વાક્યનો અર્થ ત્યારે જ ગણાય જો એને અનુભવથી ચકાસી શકાય। બીજી બાજુ ગણિત અને તર્કશાસ્ત્રનો પ્રભાવ ફિલોસોફી પર વધી રહ્યો હતો, જાણે ફિલોસોફી પણ વિજ્ઞાન જેવી આમ વધુ ચોક્કસ, વધુ પદ્ધતિસર બનવા માંગતી હતી।
અને આ બધું ખાલી શૈક્ષણિક દુનિયામાં જ નહોતું ચાલતું, નહીં, દુનિયા પોતે જ મોટા ફેરફારોમાંથી પસાર થઈ રહી હતી। બીજું વિશ્વયુદ્ધ, પછી શીતયુદ્ધનો તણાવ, વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ, આ બધાની અસર તો પડી જ હશે ને વિચારકો પર?
ચોક્કસ પડી હોય।
ક્વિને પોતે બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકન નેવીના ગુપ્તચર વિભાગમાં કામ કર્યું હતું, નહીં, પેલું જર્મન સબમરીનના કોડ ઉકેલવામાં મદદ કરી હતી।
હા સાચી વાત છે। અને આ અનુભવે કદાચ એમના વૈજ્ઞાનિક અને જે વ્યવહારુ દૃષ્ટિકોણ હતો એને વધારે મજબૂત બનાવ્યો હશે।
એમનો યુરોપનો પ્રવાસ પણ બહુ નિર્ણાયક હતો। હાર્વર્ડમાંથી પીએચડી પછી તરત 1932-33માં એ યુરોપ ગયા અને ત્યાં પેલા વિયેના સર્કલના મોટા માથાઓને મળ્યા,
ઓહ,
ખાસ કરીને રુડોલ્ફ કાર્નેપને। કાર્નેપ ત્યારે બહુ મોટા તાર્કિક પ્રત્યક્ષવાદી ગણાતા। ક્વિન એમનાથી ખૂબ પ્રભાવિત થયા, એમની તાર્કિક પદ્ધતિઓ શીખ્યા, પણ પછીથી રસપ્રદ વાત એ છે કે એમણે કાર્નેપના અને પ્રત્યક્ષવાદના જ કેટલાક મૂળભૂત સિદ્ધાંતોને પડકાર્યા। અચ્છા,
હા, મતલબ ગુરુ પાસેથી શીખીને પછી એમના જ વિચારોને ચેલેન્જ કર્યા?
હા, કંઈક એવું જ।
એમના હાર્વર્ડના ગુરુ તો પેલા પ્રખ્યાત આલ્ફ્રેડ નોર્થ વ્હાઇટહેડ હતા, જેમણે ક્વિનની પ્રતિભા શરૂઆતમાં જ ઓળખી લીધી હતી।
ક્વિનના શરૂઆતના જીવન વિશે થોડી વાત કરીએ, આવા મોટા ગજાના બૌદ્ધિકનો ઉછેર કેવા માહોલમાં થયો હશે?
જુઓ, ક્વિનનો જન્મ 1908માં ઓહાયોના એક્રોન શહેરમાં, પરિવાર મધ્યમ વર્ગીય હતો અને ધાર્મિક મેથોડિસ્ટ, પિતા મિકેનિકલ એન્જિનિયર હતા અને માતા ગૃહિણી।
હા,
નાનપણથી જ ક્વિનમાં ગણિત, ભૂગોળ અને ભાષાઓ માટે મતલબ કે ગજબની લગન અને આવડત હતી, દેખાઈ આવતું હતું।
હા,
આ જ રસ એમને પહેલા ઓબર્લિન કોલેજ લઈ ગયો ગણિત ભણવા અને પછી હાર્વર્ડ યુનિવર્સિટી ફિલોસોફી માટે। અને નવાઈની વાત એ છે કે એમણે હાર્વર્ડમાંથી પીએચડી ખાલી 2 વર્ષમાં પૂરું કરી લીધું।
શું વાત કરો છો, 2 વર્ષમાં પીએચડી, ખરેખર અસાધારણ કહેવાય, અને પછી લગભગ આખી કારકિર્દી હાર્વર્ડમાં જ, નહીં?
એડગર પિયર્સ પ્રોફેસર ઓફ ફિલોસોફી જેવા સર્વોચ્ચ પદ સુધી પહોંચ્યા,
વાહ!
એમણે હાર્વર્ડને વિશ્લેષણાત્મક દર્શન અને તર્કશાસ્ત્રના અભ્યાસ માટે દુનિયાના મુખ્ય કેન્દ્રોમાંનું એક બનાવવામાં ખરેખર મોટો ફાળો આપ્યો। અલબત્તા તેઓ બીજે પણ ગયા, ઓક્સફર્ડ જેવી જગ્યાએ વિઝિટિંગ પ્રોફેસર તરીકે, પણ એમનું ઘર તો હાર્વર્ડ જ રહ્યું।
ચાલો હવે એમના મુખ્ય વિચારો તરફ આવીએ જેણે ફિલોસોફીની દુનિયામાં આટલી હલચલ મચાવી, ક્યાંથી શરૂ કરીએ? પેલો પ્રકૃતિવાદનો આઈડિયા છે ત્યાંથી?
હા, એ સારો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. પ્રકૃતિવાદ, નેચરલિઝમ, એ ક્વિનના આખા વિચારતંત્રનો પાયો ગણી શકાય. એમનો મૂળ મુદ્દો શું હતો? કે ભાઈ, દર્શનશાસ્ત્ર કોઈ અલગ દુનિયાથી ઉપરની કોઈ વિશેષ જ્ઞાનની શાખા નથી. એ તો વિજ્ઞાનનું જ એક વિસ્તરણ છે, એની સાથે જોડાયેલું છે. ફિલોસોફીએ એવો દાવો છોડી દેવો જોઈએ કે એની પાસે સત્ય સુધી પહોંચવાની કોઈ એવી ગુપ્ત ચાવી છે જે વિજ્ઞાન પાસે નથી.
એટલે કોઈ સુપર પાવર નથી ફિલોસોફી પાસે.
બરાબર. ક્વિને તો ત્યાં સુધી કીધું હતું કે જ્ઞાનનું દર્શન એ જ પર્યાપ્ત દર્શન છે. હવે આનો મતલબ એ નથી કે ફિલોસોફીની જરૂર નથી, પણ એમ કે ફિલોસોફીના જે પ્રશ્નો છે, જે જવાબો છે, એ આખરે તો આપણી વૈજ્ઞાનિક સમજ અને પદ્ધતિઓ સાથે સુસંગત હોવા જોઈએ.
સમજાયું. એટલે કે ફિલોસોફી કોઈ આકાશમાંથી ઉતરી આવેલી વસ્તુ નથી, પણ આપણી દુનિયાને સમજવાનો જે આપણો શ્રેષ્ઠ પ્રયાસ છે, એટલે કે વિજ્ઞાન, એનો જ એક ભાગ છે. આ વિચાર જ પોતે ઘણો ક્રાંતિકારી લાગે છે. પણ પછી આવે છે એમનો પેલો સમગ્રતાવાદનો ખ્યાલ, હોલિઝમ, જે માન્યતાના ઝાડા તરીકે પણ ઓળખાય છે. એ શું છે?
હા, આ ક્વિનનો બીજો બહુ જ પ્રભાવશાળી આઈડિયા છે. તમે એમ કલ્પના કરો કે આપણું જે જ્ઞાન છે એ ઈંટોના થપ્પા જેવું નથી, કે દરેક ઈંટ એટલે કે માન્યતા અલગ છે ને એને એકલી કાઢી કે મૂકી શકાય.
ના,
ક્વિને કહ્યું કે આપણું જ્ઞાન એક જાળા જેવું છે, કરોડિયાના જાળા જેવું.
અચ્છા.
જ્યાં દરેક દોરો એટલે કે આપણી માન્યતા બીજા ઘણા બધા દોરાઓ સાથે જોડાયેલો છે. હવે જ્યારે કોઈ નવો અનુભવ થાય કે કોઈ નવી માહિતી મળે, ત્યારે એ ખાલી કોઈ એક દોરાને જ અસર નથી કરતો,
આખા જાળાને કરે.
હા, આખા જાળામાં કંપન પેદા કરે છે.
એટલે કોઈ એક માન્યતાને તમે અલગ પાડીને ચકાસી ન શકો. જેમ કે હું માનું છું કે બહાર વરસાદ પડે છે, તો આ માન્યતા બીજી ઘણી બધી માન્યતાઓ સાથે જોડાયેલી છે. જેમ કે પાણી ભીનું હોય છે, આકાશમાંથી પાણી પડે એને વરસાદ કહેવાય, મારી બારીમાંથી જે દેખાય છે એ સાચું છે, વગેરે વગેરે.
એકદમ બરાબર. ક્વિન કહે છે કે અનુભવની કસોટીનો સામનો કોઈ એક માન્યતા એકલી નથી કરતી, પણ આપણી માન્યતાઓનો આખો સમૂહ, આખું જાળું એ સાથે મળીને કરે છે. આનો અર્થ એ થયો કે જો કોઈ અનુભવ આપણી ધારણાથી વિપરીત હોય, તો આપણી પાસે પસંદગી છે કે કઈ માન્યતા બદલવી. કદાચ આપણે સ્વીકારી લઈએ કે ભાઈ બહાર વરસાદ નથી પડતો, અથવા કદાચ આપણે આપણી ઇન્દ્રિયો પર શંકા કરીએ, અથવા તો વરસાદની આપણી વ્યાખ્યા જ બદલી નાખીએ. આ પસંદગી હંમેશા રહે છે. ક્વિનના પોતાના શબ્દોમાં કહીએ તો, બાહ્ય જગત વિશેના આપણા કથનો સંવેદનાત્મક અનુભવની કસોટીનો સામનો વ્યક્તિગત રીતે નહીં, પણ એક સંયુક્ત સમૂહ તરીકે કરે છે.
આ તો બહુ બહુ ઊંડી વાત છે. આનો મતલબ એમ થયું કે કોઈ પણ માન્યતાને આપણે એમ ના કહી શકીએ કે આ તો સુરક્ષિત છે. બધું જ બદલાઈ શકે.
સૈદ્ધાંતિક રીતે હા. ક્વિન માનતા હતા કે જાળાના કેન્દ્રમાં જે માન્યતાઓ છે, જેમ કે તર્કશાસ્ત્રના નિયમો કે ગણિતના સિદ્ધાંતો, એને બદલવામાં આપણને બહુ સંકોચ થાય, કેમ કે એને બદલીએ તો આખા જાળામાં બહુ મોટા ફેરફાર કરવા પડે.
હા, બરાબર.
પણ સિદ્ધાંતમાં એ પણ બદલી શકાય છે. અને આ જ વિચાર આપણને ક્વિનના સૌથી કદાચ વિસ્ફોટક અને પ્રખ્યાત યોગદાન તરફ લઈ જાય છે. એ છે વિશ્લેષણાત્મક સંશ્લેષણાત્મક ભેદનો અસ્વીકાર.
હા, આનો ઉલ્લેખ તો મેં ઘણીવાર સાંભળ્યો છે. પરંપરાગત રીતે ફિલોસોફરો એવું માનતા હતા ને કે બે પ્રકારના સત્યો છે. એક વિશ્લેષણાત્મક,
એનાલિટિક,
જે વ્યાખ્યાથી જ સાચા હોય. જેમ કે બધા કુંવારા અપરિણિત પુરુષો છે, આ જાણવા માટે બહાર જોવાની જરૂર નથી.
બરાબર, વ્યાખ્યામાં જ આવી ગયું.
અને બીજા સંશ્લેષણાત્મક,
સિન્થેટિક,
જે હકીકતો પર આધારિત હોય. જેમ કે આ ટેબલ લાકડાનું બનેલું છે, આ જાણવા માટે અનુભવ જોઈએ.
ક્વિને કહ્યું કે આ ભેદ જ ખોટો છે.
એમણે કહ્યું કે આ ભેદ એટલો સ્પષ્ટ અને એટલો મૂળભૂત નથી જેટલો આપણે માની બેઠા છીએ. એમના પેલા પ્રખ્યાત લેખ ટુ ડોગમાઝ ઓફ એમ્પિરિઝમ,
હા, 1951 વાળો,
હા, એમાં એમણે દલીલ કરી કે વિશ્લેષણાત્મક અને સંશ્લેષણાત્મક વચ્ચે કોઈ તાત્વિક તફાવત નથી. આ ખાલી માત્રાનો તફાવત છે. જેને આપણે વિશ્લેષણાત્મક સત્ય કહીએ છીએ ને, એ ખરેખર આપણા માન્યતાના જાળાના કેન્દ્રમાં રહેલી એવી માન્યતાઓ છે જેને આપણે બદલવા માટે સૌથી ઓછા તૈયાર હોઈએ છીએ.
અચ્છા, પણ તે અનુભવથી સંપૂર્ણપણે સ્વતંત્ર નથી. આ ભેદ ક્વીને કહ્યું એ અનુભવવાદનો એક ડોગમા છે, એક અંધવિશ્વાસ જેવો સિદ્ધાંત જેને આપણે ચકાસ્યા વગર સ્વીકારી લીધો છે. આ વિચારે તો ખરેખર દર્શનશાસ્ત્રના પાયા હલાવી દીધા.
એટલે કે બધા કુવારા અપરિણિત છે અને પૃથ્વી ગોળ છે, આ બંને પ્રકારના સત્યો આખરે તો આપણા જ્ઞાનના એ જ જાળાનો જ ભાગ છે અને બંને સૈદ્ધાંતિક રીતે બદલાઈ શકે છે, ભલે એકને બદલવું બીજા કરતાં ઘણું અઘરું હોય. વાહ, આ સમજ્યા પછી એમના ભાષા વિશેના વિચારો પણ વધુ રસપ્રદ લાગે છે, ખાસ કરીને પેલી ભાષાંતરની અનિર્ધારિતતા, ઇનડિટર્મિનન્સી ઓફ ટ્રાન્સલેશન.
હા, આ વિચાર એમના પુસ્તક વર્ડ એન્ડ ઓબ્જેક્ટ, જે 1960માં આવ્યું, એમાં મુખ્ય છે. ક્વીને એક વિચાર પ્રયોગ રજૂ કર્યો, એને કહેવાય મૂળભૂત ભાષાંતર, રેડિકલ ટ્રાન્સલેશન. ધારો કે તમે એક એવી આદિવાસી જાતિ પાસે જાઓ જેમની ભાષા દુનિયાની કોઈ પણ જાણીતી ભાષા સાથે જોડાયેલી નથી, કોઈ દુભાષીઓ નથી, કોઈ શબ્દકોશ નથી, કશું જ નહીં.
ઓકે.
તમે ખાલી એમના વર્તનને જુઓ છો અને આસપાસના વાતાવરણને ધ્યાનમાં રાખીને એમની ભાષા સમજવાનો પ્રયત્ન કરો છો.
બાપરે, બહુ અઘરું લાગે છે.
અઘરું તો છે જ. હવે ધારો કે એક સસલું દોડતું જાય છે અને ત્યાંનો એક મૂળ નિવાસી ગવાગાઈ એવું બોલે છે.
ગવાગાઈ?
હા, ગવાગાઈ. તમે શું અનુમાન લગાવો કે ગવાગાઈ એટલે સસલું?
હા, સ્વાભાવિક છે.
પણ ક્વીન પૂછે છે, શું એનો અર્થ જુઓ સસલું એવો ના હોઈ શકે? અથવા સસલાનો ભાગ, જેમ કે કાન કે પૂંછડી, અથવા સસલાપણું એ ગુણધર્મ, અથવા તો એક ક્ષણિક સસલા અવસ્થા.
ઓ, આટલા બધા વિકલ્પો.
હા, ક્વીનની દલીલ એ છે કે ફક્ત વર્તણૂકના પુરાવાના આધારે તમે એક નહીં પણ ઘણી બધી અલગ અલગ ભાષાંતર માર્ગદર્શિકાઓ બનાવી શકો છો અને બધી જ ઉપલબ્ધ પુરાવા સાથે સુસંગત હોય પણ એકબીજા સાથે અસંગત હોય.
એટલે કે ભાષાનો સાચો અર્થ શું છે એ નક્કી કરવાની કોઈ એકમાત્ર પાકી રીત જ નથી. આ તો અર્થ વિશે શંકા પેદા કરે છે.
હા, આ અનિર્ધારિતતાનો સિદ્ધાંત બહુ વિવાદાસ્પદ રહ્યો છે. એ દર્શાવે છે કે ભાષા અને વાસ્તવિકતા વચ્ચેનો જે સંબંધ છે એ આપણે ધારીએ છીએ એટલો સીધો ને સરળ નથી. અને આ જ વિચાર પેલી સંદર્ભની અગમ્યતા, ઇન્સ્ક્રુટેબિલિટી ઓફ રેફરન્સ તરફ લઈ જાય છે. એટલે કે આપણે ક્યારે 100% ખાતરીથી કહી જ ન શકીએ કે કોઈ શબ્દ ખરેખર શેનો ઉલ્લેખ કરી રહ્યો છે.
ક્વીનના વિચારોની ગાડી આપણને ક્યાંથી ક્યાં લઈ જાય છે? પ્રકૃતિવાદ, પછી માન્યતાનું જાળું, પેલો વિશ્લેષણાત્મક સંશ્લેષણાત્મક ભેદનો અસ્વીકાર, અને હવે ભાષાની આ અનિર્ધારિતતા. આ બધું મળીને જ્ઞાન વિશેની આપણી સમજને કેવી રીતે બદલે છે? આ જ કદાચ એમની પ્રાકૃતિકૃત જ્ઞાન મીમાંસાનો મુદ્દો છે.
નેચરલાઇઝ્ડ એપિસ્ટેમોલોજી.
એકદમ સાચું. ક્વીને કહ્યું કે ભાઈ, જ્ઞાન કેવી રીતે શક્ય બને છે? આપણે શું જાણી શકીએ? આપણી માન્યતાઓ સાચી છે કે નહીં? આ બધા પ્રશ્નોનો અભ્યાસ પરંપરાગત ફિલોસોફીની જેમ પેલી આરામ ખુશીમાં બેસીને ખાલી તર્ક કરીને ન થવો જોઈએ.
તો કેવી રીતે થવો જોઈએ? એમણે કહ્યું કે જ્ઞાનનો અભ્યાસ એ તો મનોવિજ્ઞાન અને બોધાત્મક વિજ્ઞાન જેવા જે પ્રાકૃતિક વિજ્ઞાનો છે એનો જ એક ભાગ હોવો જોઈએ. આપણે માન્યતાઓ કેવી રીતે બનાવીએ છીએ, કેવી રીતે શીખીએ છીએ, કેવી રીતે તર્ક કરીએ છીએ, આ બધું અનુભવજન્ય સંશોધનનો વિષય છે. ફિલોસોફીનું કામ એ જોવાનું છે કે વિજ્ઞાન આપણને જ્ઞાન વિશે શું કહે છે
અને અસ્તિત્વ વિશે શું. કઈ વસ્તુઓ ખરેખર અસ્તિત્વ ધરાવે છે એ કેવી રીતે નક્કી કરવું. અહીં એમનો પેલો ઓન્ટોલોજિકલ કમિટમેન્ટનો સિદ્ધાંત આવે છે, બરાબર ને?
હા, એમનો 1948ના પ્રખ્યાત લેખ ઓનવર્ડ ધ રેઝમાં એમણે આ મુદ્દો ઉઠાવ્યો. એમણે એક સૂત્ર આપ્યું જે થોડું ટેકનિકલ લાગે. ટુ બી ઇઝ ટુ બી ધ વેલ્યુ ઓફ અ બાઉન્ડ વેરિયેબલ.
આ શું છે?
એનો સરળ અર્થ એમ સમજો કે આપણે કઈ વસ્તુઓના અસ્તિત્વને સ્વીકારવા માટે પ્રતિબદ્ધ છીએ તે જાણવું હોય તો ક્યાં જોવાનું? આપણા શ્રેષ્ઠ વૈજ્ઞાનિક સિદ્ધાંતોમાં.
અચ્છા.
આ સિદ્ધાંતોને કામ કરવા માટે જે વસ્તુઓનું અસ્તિત્વ માનવું જરૂરી પડે, જેમ કે ઇલેક્ટ્રોન, ગુરુત્વાકર્ષણ ક્ષેત્રો વગેરે, તે જ વસ્તુઓના અસ્તિત્વને આપણે સ્વીકારવું જોઈએ. ફિલોસોફી પોતાની રીતે અસ્તિત્વ ધરાવતી વસ્તુઓની કોઈ અલગ યાદી ન બનાવી શકે.
સમજાયો. વિજ્ઞાન જે કહે તે માનો. આ બધા વિચારો એમના મુખ્ય પુસ્તકોમાં વિસ્તૃત રીતે રજૂ થયા છે. ટુ ડોગમાઝ ઓફ એમ્પિરિસિઝમ અને વર્ડ એન્ડ ઓબ્જેક્ટની વાત તો આપણે કરી, પેલું ધ વેબ ઓફ બિલીફ.
હા, જે એમણે જેએસ ઉલિયન સાથે લખ્યું હતું.
હા, એણે માન્યતાના જાળાના વિચારને વધુ સરળ રીતે સમજાવ્યો અને ઓન્ટોલોજિકલ રિલેટિવિટી એન્ડ અધર એસેસ પણ મહત્વનું છે.
બરાબર. આ બધી કૃતિઓએ એમને 20મી સદીના સૌથી વધુ ચર્ચિત અને પ્રભાવશાળી દાર્શનિકોમાંના એક બનાવી દીધા. એમણે પહેલાં તાર્કિક પ્રત્યક્ષવાદીઓ જેમ કે કાર્નેપ એમની પાસેથી ઘણું લીધું, પણ આખરે એમના પાયાના સિદ્ધાંતોને જ નકારી કાઢ્યા. બર્ટ્રેન્ડ રસેલ જેવા મહાન તર્કશાસ્ત્રી અને દાર્શનિકનો જે પરમાણુવાદ હતો કે જ્ઞાન સ્વતંત્ર એકમોનું બનેલું છે, એનાથી વિપરીત ક્વીને સમગ્રતાવાદ એટલે કે હોલિઝમ પર ભાર મૂક્યો. અને લુડવિગ વિટગેન્સ્ટાઈન જેવા બીજા સમકાલીનથી અલગ ક્વીનનું ધ્યાન સામાન્ય ભાષા કરતા વૈજ્ઞાનિક ભાષા પર વધુ રહ્યું.
તો ક્વીનનો વારસો શું કહી શકાય? આજે પણ એમના વિચારો કેટલા સુસંગત છે?
એમનો વારસો ખરેખર બહુ મોટો છે. પહેલું તો એમને પહેલાં તાર્કિક પ્રત્યક્ષવાદના વર્ચસ્વનો અંત લાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી. બીજું, એમનો પ્રકૃતિવાદ આજે પણ વિશ્લેષણાત્મક દર્શનમાં બહુ પ્રભાવશાળી છે. ઘણા ફિલોસોફર્સ આજે માને છે કે ફિલોસોફી અને વિજ્ઞાન વચ્ચે ગાઢ સંબંધ હોવો જ જોઈએ.
હા.
ત્રીજું, સમગ્રતાવાદ અને પેલી પુરાવા દ્વારા સિદ્ધાંતની અપૂર્ણ નિર્ધારણા, એટલે કે કોઈ પણ પુરાવા માટે એકથી વધુ સિદ્ધાંતો શક્ય છે, જેવા ખ્યાલો વિજ્ઞાનના દર્શનમાં હવે લગભગ પાયાના બની ગયા છે. અને ચોથું, એમની પ્રાકૃતિકૃત જ્ઞાનમીમાંસા એ ફિલોસોફી અને બોધાત્મક વિજ્ઞાન વચ્ચે સંવાદનો એક નવો જ રસ્તો ખોલ્યો છે.
પણ આટલા ક્રાંતિકારી વિચારો હતા તો એની ટીકા પણ ચોક્કસ થઈ જશે ને?
અરે બિલકુલ થઈ જ છે. જેમ કે કેટલાક ટીકાકારો કહે છે કે એમનો જે પ્રકૃતિવાદ છે એ ફિલોસોફીના આદર્શમૂલક નોમેટિવ પાસાને અવગણે છે, એટલે કે આપણે કેવી રીતે વિચારવું જોઈએ, શું માનવું જોઈએ એવા પ્રશ્નોને.
હા, એ વાત પણ સાચી.
પછી પેલો વિશ્લેષણાત્મક સંશ્લેષણાત્મક ભેદનો એમણે જે અસ્વીકાર કર્યો એ પણ સતત ચર્ચાનો વિષય રહ્યો છે. એચપી ગ્રાઈસ અને પીએફ સ્ટ્રોસન જેવા દાર્શનિકોએ દલીલ કરી હતી કે ભાઈ આ ભેદ ભલે એકદમ ચોખ્ખો ના હોય પણ એ ઉપયોગી તો છે જ.
અને ભાષા વિશેના એમના વિચારોમાં જે વર્તનવાદનો આધાર લેવાયો હતો એની પણ બહુ ટીકા થઈ, ખાસ કરીને પેલા ભાષાશાસ્ત્રી નોઆમ ચોમ્સ્કી દ્વારા.
હા, ચોમ્સ્કી.
ચોમ્સ્કીનું કહેવું હતું કે ખાલી બારના વર્તનના આધારે તમે માનવ ભાષાની જટિલતા, એની સર્જનાત્મકતા અને બાળકો જે આટલી ઝડપથી ભાષા શીખે છે એ બધું સમજાવી જ ન શકો.
બરાબર. અને પેલો ભાષાંતરની અનિર્ધાર્યતાનો સિદ્ધાંત પણ ઘણાને વધારે પડતો લાગ્યો છે. કેટલાક માને છે કે એ આપણને એવા નિષ્કર્ષ પર લઈ જાય છે જ્યાં અર્થ જેવી કોઈ વસ્તુ જ નથી રહેતી, જે કદાચ થોડું અતિશય સંશયવાદી લાગે. ક્વિન વિશે કેટલી ગેરસમજો પણ છે, જેમ કે ઘણા એમને સાપેક્ષવાદી રિલેટિવિસ્ટ માને છે, પણ હકીકતમાં તેઓ વૈજ્ઞાનિક જ્ઞાનમાં માનનારા યથાર્થવાદી રિયલિસ્ટ હતા.
અચ્છા, આ તો થઈ એમના ગહન વિચારોની વાત. પણ ક્વિન પોતે કેવા માણસ હતા? એમના વ્યક્તિત્વ વિશે, જીવનની કેટલીક રસપ્રદ વાતો.
એ અત્યંત વ્યવસ્થિત અને પદ્ધતિસરના માણસ હતા. એમ કહેવાય છે કે પોતાની રોજિંદી પ્રવૃત્તિઓ અને મુસાફરીની ઝીણામાં ઝીણી વિગતો એ નોંધતા.
ઓહો.
એમને ફોટોગ્રાફી અને ટપાલ ટિકિટો ભેગી કરવાનો શોખ હતો, અને એમાં પણ એમની જે ચોકસાઈ હતી એ દેખાઈ આવતી.
અને મેં સાંભળ્યું છે કે એ બહુ પ્રવાસી પણ હતા, દુનિયાભરમાં ફર્યા હતા.
અરે જબરદસ્ત. કહેવાય છે કે એમણે 170 થી 120 જેટલા દેશોનો પ્રવાસ કર્યો હતો, ત્યાં વ્યાખ્યાનો આપ્યા હતા. એટલું જ નહીં, પોતાની જર્નલમાં એ મુલાકાત લીધેલા સ્થળોના હાથથી નકશા પણ દોડતા.
શું વાત છે, હાથથી નકશા અને ભાષાઓનું જ્ઞાન પણ હતું એમને.
હા, પોર્તુગીઝ જેવી ભાષાઓ સહિત અનેક ભાષાઓનું જ્ઞાન હતું.
વાહ, ખરેખર અદ્ભુત. એમની ભણાવવાની સ્ટાઇલ વિશે પણ કંઈક ખાસ કહેવાતું હતું ને?
હા, એમના વિદ્યાર્થીઓ કહેતા કે તેઓ વર્ગમાં બરાબર ટાઈમસર આવતા, આખા બ્લેકબોર્ડ પર એકદમ સુઘડ અક્ષરે અને વ્યવસ્થિત રીતે મુદ્દા લખતા, અને પછી જેમ જેમ આગળ વધતા જાય તેમ ડાબેથી જમણે ક્રમશઃ ભૂસતા જાય, એકદમ ચોકસાઈ. અને એમની રમૂજ વૃત્તિ પણ બહુ સૂક્ષ્મ હતી. એકવાર એમના પર ચેતના એટલે કે કોન્શિયસનેસનો ઇન્કાર કરવાનો આરોપ મુકાયો હતો.
હા.
ત્યારે એમણે કહ્યું, મારા પર ચેતનાનો ઇન્કાર કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે, પણ મેં એમ કર્યું હોય તેવું મને સભાનપણે યાદ નથી.
ખૂબ સરસ. ખરેખર ક્વિન એક એવા વિચારક હતા જેમણે આપણને જ્ઞાન, ભાષા અને વાસ્તવિકતા વિશેના આપણા સૌથી ઊંડા ખ્યાલો પર સવાલ ઉઠાવવા મજબૂર કર્યા. એમની આખી વિચારયાત્રા આપણને બતાવે છે કે ફિલોસોફી એ કોઈ સ્થિર વસ્તુ નથી, પણ સતત ચાલતી શોધ અને પુનર્વિચારની પ્રક્રિયા છે.
બિલકુલ. અને એમણે જે પ્રશ્નો ઉઠાવ્યા એ આજે પણ એટલા જ સુસંગત છે, ખાસ કરીને જ્યારે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ભાષાની પ્રક્રિયા અને જ્ઞાનના સ્વરૂપ વિશે વિચારીએ છીએ ત્યારે.
આજના આ સંવાદના અંતે ચાલો આપણે ક્વિનના એક વિચાર પર થોડું મનન કરીએ. જો આપણું જ્ઞાન ખરેખર એક જાડું છે અને કોઈપણ માન્યતા, પછી ભલે તે તર્કશાસ્ત્રનો નિયમ જ કેમ ન હોય, તે પુનરાવર્તનથી સંપૂર્ણપણે મુક્ત નથી, તો પછી આપણે જેને નિશ્ચિત સત્યો માનીએ છીએ તેના પર કેટલો આધાર રાખી શકીએ? શું આનો અર્થ એ છે કે જ્ઞાન હંમેશા અનિશ્ચિત જ રહેશે, કે પછી આ જ જ્ઞાનની પ્રગતિ કરવાની સાચી રીત છે સતત આપણા જાળાને સમાયોજિત કરતા રહેવું, બદલતા રહેવું?
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.